તારીખ 7/12/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 18.
જે મોક્ષ માર્ગમાં આવવા માટે યોગ્ય થયો છે અને પરપદાર્થ પ્રત્યે પોતાના ભાવથી જે પ્રતિબંધ પામે છે પોતાના ભાવથી, પણ એ પરપદાર્થ પ્રત્યે પોતાનો ભાવ કરે છે પરપદાર્થને લક્ષે, અથવા મમત્વ કરે છે, ત્યારે એને બંધન છે. તો સ્વાભાવિક છે કે છૂટવા માટે એથી વિપરીત પ્રક્રિયા જોઈએ. જે બંધનની પ્રક્રિયા છે એનાથી મોક્ષની ક્રિયા ઉલટી જોઈએ, કેમ કે બંને પ્રતિપક્ષમાં છે. તો જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યેની જેની લાલસા નથી, એટલે કોઈ પણ પદાર્થ મેળવવા અથવા સંયોગમાં હોય એવા કોઈ પણ પદાર્થ સંયોગમાં જ રહો, આ મને હો જે છે તે મને એમને એમ રહો, અથવા નથી તે મને મળો, એ જાય છે લાલસામાં જાય છે. લાલસા શબ્દ એટલે લીધો છે કે એમાં સુખ બુદ્ધિનો સમાવેશ છે. જે કોઈ અન્ય પદાર્થ પ્રત્યે, ભૌતિક પદાર્થ પ્રત્યે જીવને મેળવવાની ઈચ્છા છે એને લાલસા કહે છે, અને એ ઈચ્છા તે પદાર્થ મળવાથી સુખ છે એવો એની અંદર અભિપ્રાય રહેલો છે. એ ભાવથી એને એ ઈચ્છા છે કે આ પદાર્થ મને મળો, આ પદાર્થ મને મળો, એ પ્રકારે. એવા જગતના કોઈ પર પદાર્થની જેને લાલસા નથી અને જેને જગતમાંથી કાંઈ જોઈતું નથી, એકમાત્ર આત્મા જ જોઈએ છે. પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સિવાય જગતના કોઈ પદાર્થ પ્રત્યે એને ભાવના નથી, આવું એનું ભાવનાનું સ્વરૂપ છે. શ્રીમદજીએ એક પદ આ વિષયમાં એમની ભાષામાં એ રીતે આવ્યું છે, જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય. આત્માથી જગતમાં કોઈ ઈષ્ટ નથી. સામાન્ય રીતે જગતની દ્રષ્ટિમાં પોતાનું સ્થાન, એના મહત્વ આડે જીવ આત્માને ગૌણ કરે છે, આત્મહિતને ગૌણ કરે છે, એવું બને છે. સંસારના ક્ષેત્રમાં તો સ્વાભાવિક છે, પણ ધર્મના ક્ષેત્રમાં પણ એવું બની જાય છે કે ધાર્મિક સમાજની નજરમાં, ધાર્મિક લોકોની નજરમાં, સંપ્રદાયના લોકોની નજરમાં, ધર્મના સમાજના નજરમાં આપણું સ્થાન, અમુક રીતે મારું સ્થાન જળવાવું જોઈએ, હોવું જોઈએ. કહે છે કે એ ઈષ્ટ નથી આત્માને, આત્માને એ ઈષ્ટ નથી. એ પોતાનું આત્મ સ્વરૂપ જ ઈષ્ટ છે અથવા સુખદાયક છે, અને જગત સુખદાયક નથી, સમાજ સુખદાયક નથી, કોઈ લોકો સુખદાયક નથી, કોઈની ભલી લાગણી એ સુખદાયક નથી, ને કોઈની દ્વેષ ગર્ભિત લાગણી તો સુખદાયક નથી. દ્વેષ ગર્ભિત લાગણી સુખદાયક છે એ તો પ્રશ્ન જ નથી, પણ કોઈ રાગ કરે, કોઈ ભલું ઈચ્છે, ભલું વાંચે, તો એ તો આત્માને સુખનું કારણ છે કે નહીં? એ પણ સુખનું કારણ નથી, એટલે એને કાંઈ જ જોઈતું નથી. જગતમાંથી મારે કાંઈ જ જોઈતું નથી. તમામ સંયોગો અસાર છે, અનિત્ય છે, અને આ આત્માને શરણભૂત નથી. જ્ઞાનીઓ તો એને માટે એમ કહે છે કે હે જીવ, જે સંયોગો તને શરણભૂત નથી, જે સંયોગોમાં કાંઈ તારો સુખ એટલે માલ નથી, અસાર છે, જેમાં કાંઈ સાર નથી, અને જે થોડો કાળ પ્રત્યે સંયોગમાં હોય છે, સદાય કોઈ પરમાણુ કોઈ જીવ સદાય સંયોગમાં હોતા નથી, એવા પર પદાર્થો પ્રત્યે અથવા એ પદાર્થની લાલસામાં, એ પદાર્થના હોવાપણામાં, મેળવવાપણામાં તારી પ્રતીતિ પણ કામ કરે છે કે આ મને હો, પ્રતીતિ સહિત એ ભાવ છે, રાગાદી ભાવ છે પર પદાર્થ પ્રત્યે જીવને, પણ પ્રતીતિ સહિત છે. એ છે કે તને પ્રતીતિ આવે છે ક્યાંથી? અનિત્ય છે એ તો સમજાવવાની જરૂર નથી, એ તો દેખત વાત છે, ઇન્દ્રિય જ્ઞાનથી નક્કી થાય છે, અને કોઈને શરણ થયા નથી. જ્યારે કોઈ પણ ભયમાં આવે છે, મૃત્યુના ભયમાં કે કોઈ પણ પ્રકારના ભયમાં આવે છે, ત્યારે કોઈ પદાર્થ કોઈને શરણ થયા નથી. રોગ આવે છે, મૃત્યુ આવે છે, શું શરણ થાય? છતાં જીવ એની પ્રતીતિ કરે છે, તો એ બંધાય છે અને અનંત દુઃખને ભોગવે છે. દુઃખ અને દુઃખની પરંપરા અનંત છે. એમાંથી એક મુમુક્ષુની ભૂમિકામાં જેને આ વિષયનો સરવાળો માર્યો છે, ટોટલ માર્યો છે, એ સરવાળામાંથી આ સૂર નીકળે છે કે મારે હવે કાંઈ જોઈતું નથી. અહીંથી નીકળે છે કેમ એ જીવ છૂટવાનો છે, એ સ્પષ્ટ અહીંથી નક્કી થાય છે. છૂટશે પછી, પણ છૂટ્યા પહેલા એના પરિણામ કેવા છે એ અહીંયા સ્પષ્ટ છે કે એને કાંઈ જોઈતું નથી. નહીતર તો એમ કહે છે કે જો એને કાંઈક પણ જોઈએ છીએ, ઘણું જોઈએ છે એને તો એક કરો વાત મૂકો, પણ કાંઈક પણ જોઈએ છીએ એને, તત્વજ્ઞાનની ધારણા યથાર્થ કરે, શાસ્ત્ર અનુસાર ભૂલ ન હોય એવી હોય, તો પણ એને આત્મપ્રાપ્તિ થતી નથી. એ તો 425મો બોલ કાલે આપણે એના આધારમાં જોયું કે તત્વની યથાર્થ ધારણા થવા છતાં જીવ કેમ અટકે છે, કે અનેક કારણ છે એમાં એક કારણ છે કે ઊંડે ઊંડે પણ જગતના કોઈ પણ પદાર્થમાં એને સુખ બુદ્ધિ રહે છે, અથવા શાસ્ત્ર સ્વાધ્યાય આદિ શુભ પરિણામ થાય છે એમાં આશ્રય બુદ્ધિ રહે છે. કોઈ એવી અટક રહે છે કે જેમાંથી એક મારે આત્મા જ જોઈ છે એ વાત નથી રહેતી, એમાં ટકાવારી કામ આવતી નથી. તો એમ કહો કે 99% સુગંધ જોઈએ છીએ, 1% દુર્ગંધ જોઈએ છે, નહીં 99% અમૃત જોઈએ છીએ, અને 1% ઝેર જોઈએ છે. કેમ એમાં અહીંયા તર્ક કરો છો, ત્યાં આ તર્કમાં શું તકલીફ પડે છે? એક ટકો, બીજું જોઈએ તો 99% અમૃત ને 1% અંદર ઝેર, અમૃત માં ઝેર નાખવું, 1%. રાગ નો દોષ ક્ષમ્ય છે, પણ રાગ સહિત નો જે અભિપ્રાય છે એનો દોષ અક્ષમ્ય છે. પહેલું જે લીધું છે કે જગતના કોઈક પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય છે, અથવા શુભ પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય છે, એમ કહીને પછી આ વાત લીધી છે કે જે ખાસ પ્રકારની પાત્રતા વાળો આત્મારથી હોય. કેટલા બોલ નું છે ભાઈ? 477. બરાબર છે, એમાં આ જ પ્રશ્ન ઉઠાવ્યો છે, એટલે એમ વાત છે. 477 એમાંથી છે ને, વચનામૃત માંથી છે, જ્ઞાન ગોષ્ઠી માંથી છે, એટલે પ્રશ્ન તો એ જ ઉઠાવ્યો છે અહીંયા. 476 જ્ઞાન કૃષ્ણ 76 છે, વચનામૃતનો છે. તત્વનું સ્વરૂપ બરાબર જાણવા છતાં જીવ કેવા પ્રકારથી અટકી જાય છે, આ પ્રશ્ન છે. ત્યાં જે પ્રશ્ન છે 425 નો એ જ આ પ્રશ્ન છે, એટલે એમ ખ્યાલ થઈ ગયો કે આ વચનામૃત ઉપર નો જવાબ પ્રવચન ચાલતું હશે. જ્ઞાન ગોષ્ઠીમાંથી લીધેલું છે કે તત્વને બરાબર જાણવા છતાં શાસ્ત્રનો અભ્યાસમાં બુદ્ધિપૂર્વકની દેખત ભૂલ ન હોય, તો એ તકલીફ થાય છે મુમુક્ષુને. કે જો એને બરાબર સમજાય તો એને એમ થાય કે હા સમજાઈ ગયું, સારું થઈ ગયું, સમજાઈ ગયું, ચાલો સમજાય છે, આપણે ભૂલતો નથી, એટલા માત્રથી સંતોષ પકડવા જેવો નથી. ભલે શાસ્ત્ર અનુકૂળ સમજણ હોય પણ હજી આગળ જવાનું ઘણું બાકી છે. તત્વને બરાબર જાણવા છતાં પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજીપો રહી જાય છે, ત્યાં સુખ બુદ્ધિ લીધી છે, અહીંયા રાજીપો એને થાય છે. પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે. આજે સમજણ બરાબર થઈ, બરાબર જાણપણું થયું શાસ્ત્રને અનુકૂળ, તો અહીંયા સંતોષાય છે. અથવા આવડતના અભિમાનમાં અટકી જાય છે, બોલતા આવડે, લખતા આવડે, એ જાતના અમુક પ્રકારના ક્ષુક્ષમ હોય છે, ગાતા આવડે, નાચતા આવડે, ભક્તિ કરતા કરાવતા આવડે, પ્રવચન વાંચન આપતા આવડે, ભાષણ આપતા આવડે, અથવા આવડતના અભિમાનમાં અટકી જાય છે, અથવા બહાર પડવાના ભાવમાં રોકાઈ જાય છે, સમાજની નજરમાં એને આવવું છે, આગળ રહેવું છે, પાછળ રહેવું નથી, બહાર રહેવાના ભાવમાં રોકાઈ જાય છે, અંદર રહેવાનો ભાવ નથી. ઠીક છે, જેને બહાર ભાવ પડવાના ભાવમાં રોકાવું છે એને અંદર રહેવાનો ભાવ નથી, તેથી અટકી જાય છે. અથવા સુપરિણામમાં મીઠાશ રહી જાય છે. એમ ખાસ પ્રકારની પાત્રતા વિના જીવ અનેક પ્રકારથી અટકી જાય છે. ખાસ પ્રકારની પાત્રતા નથી તો જીવ આવા આવા અનેક પ્રકારોની અંદર રમણા ક્ષેત્રમાં આવીને પામવાને બદલે નિષ્ફળ જાય છે. અટકી જાય છે એનો અર્થ કે માર્ગ પામવાને બદલે, સ્વરૂપ અનુભવ પામવાને બદલે, શાંતિ પામવાને બદલે એમાં નિષ્ફળ જાય છે. 492 અહીંયા વ્યાખ્યા કરી છે. આ વચનામૃત માંથી છે. ખાસ પ્રકારની પાત્રતા એટલે શું? સીધો પ્રશ્ન નો ઉત્તર છે કે જેને માત્ર આત્મા જ જોઈએ છે, એ સિવાય માન જોઈએ કે બહાર પડવાનો ભાવ એ કાંઈ નથી, એ ખાસ પ્રકારની પાત્રતા છે. જો બીજી પદાર્થની તો વાતે નથી લીધી, કેમ કે મનુષ્ય ગતિમાં સૌથી વધારે જીવને કોઈ રહી જાય છે તો માનનો પ્રકાર છે અટકવામાં. એટલે એ સિવાય માન જોઈએ કે બહાર પડવાનો ભાવ એ કાંઈ નથી, ત્યારે એની ખાસ પ્રકારની પાત્રતા છે. જગતમાંથી કાંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે, એ સ્પષ્ટ ત્યાં વ્યાખ્યા કરી છે. 416-425 ઉપરના જ પ્રવચનમાંથી છે ખાસ પ્રકારની પાત્રતા. 492 છે. મધ્યપાત્ર મહાભાગ્ય, એને મહાભાગ્ય લીધો છે, મધ્યપાત્ર લીધો છે. તે કેમ કે મુમુક્ષુ છે, હજી જ્ઞાની થયો નથી. તો ઉત્કૃષ્ટ, મધ્યમ, ઉત્કૃષ્ટ અને જઘન્ય એ તો પ્રકરણ અનુસાર વાત ચાલતી હોય છે. મોક્ષ માર્ગની વાત ચાલે તો મુનિરાજને ઉત્કૃષ્ટ પાત્ર કહેવાય છે, સમ્યક દ્રષ્ટિને નહીં. જો અહીંયા મુમુક્ષુની વાત લઈએ તો સમ્યક દ્રષ્ટિ ઉત્તમ પાત્ર છે. પાત્રતાવાળો જીવી મધ્ય પાત્ર છે, ખાસ પ્રકારની પાત્રતા હોય, આખા જગતને હડસેલો મારતો હોય, કોઈ જગતની તમા નથી. એક મારા આત્માના હિત અહિતનો જ વિચાર કરવો છે, એ જ મુખ્ય કરવું છે, તો એ મધ્ય પાત્ર છે. પછી સામાન્ય વાળા જગન્ય પાત્ર માને છે, આ મધ્ય પાત્ર છે, આ પામી જશે. આત્મા જોઈએ એમ સાધારણ નહીં અહીંયા, પણ એવી જેને તીખી તમન્ના લાગે છે, તમન્ના લાગે છે એમ નથી લીધું, તીખી તમન્ના લાગે છે. તમન્ના લાગે છે એટલે એને તો એ સિવાય રહી શકે નહીં, એનું નામ તમન્ના થાય. એ પણ આખરી તમન્ના છે, તીખી છે એટલે આખરી તમન્ના છે, પછી બનતું. બારમાં લૌકિકમાં એવા પ્રસંગો બનતા હોય છે કે એક વ્યક્તિ મરી જાય તો એની પાછળ બીજી વ્યક્તિ ઝૂરી ઝૂરીને મરી જાય, એવા પ્રસંગો બને છે. એને ખાવું ન ભાવે, પીવું ન ભાવે, કોઈની સાથે કાંઈ સંબંધ રાખો, એકલું શોકમય એનું જીવન થઈ જાય, કે એ આયુષ પૂરું કરે ત્યાં સુધીમાં દેહ ક્રશ થઈ ગયો હોય, શરીરનો ચહેરો મારો બધું બદલી જાય થોડાક વખતમાં, તો એ પ્રસન્નચિત્તને પ્રફુલ્લિત ચહેરો હોય, એમ ફૂલ કરમાઈને ચીમળાઈ ગયું હોય, એવી સ્થિતિમાં તો બહારના રાગમાં લોકોને આ સ્થિતિ થાય છે. તો જેને પરમાત્મા પદની કિંમત આવી અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ ધ્યેય છે, એની જેને કિંમત આવી, એની ખાણરૂપ પોતાનું સ્વરૂપ છે પરમાત્મા પદ, એની કિંમત આવી, એ પરમ સ્વરૂપનો વિરહ પોતે જ હોવા છતાં, નજીક હોવા છતાં, પાછું એકદમ પોતે જ હોવા છતાં, પોતે જ એના વિરહમાં એનું અત્યંત દુઃખ હોય, અત્યંત દુઃખ હોય, સહન ન થાય એવું દુઃખ હોય, તો એ પરમાત્મા દૂર રહેતા નથી. અને નહીંતર એમને એમ કાંઈ શાસ્ત્રો ભણી ભણીને, પાઠ વાંચી વાંચીને, કે બુદ્ધિ લડાવી લડાવતા કોઈને પરમાત્મા પદનો દર્શન થાય છે કે અનુભવ થાય છે, એ વસ્તુ સ્થિતિ નથી. એમ બે અસ્થિ નાસ્તિ બે એમાં છે. બહારથી જેમાં રસ છે એટલે રસ એ જ બંધન છે, રાગ બંધનમાં રાગ રસ એ જ બંધન છે. જેમાં રસ છે એ રસનું નિરસપણું થઈ ગયું, જગતના પદાર્થો અને બાહ્ય ક્રિયાઓ, બાહ્ય ભાવો એ બધામાં નિરસપણો થઈ ગયો. એટલે એક પ્રતિબંધક જે વિષય છે, ઓબસ્ટ્રેકલ્સ, આગળ વધવામાં જે આડસ છે એ દૂર થઈ. હવે આગળ વધવામાં જે અંદરનું જોર જોઈએ એ આ એની તીખી તમન્ના છે. બહારમાં નિરસપણું છે અને અંદરમાં આત્મ પ્રાપ્તિ માટે જેને તીખી વૃત્તિ છે, તીક્ષ્ણ વૃત્તિ છે. કહેવામાં ક્રમ પડે છે, કેમ કે બહારમાં ઊભો છે એટલે અહીંયાથી શરૂ કરે છે કે ઊભો છે અહીંયાથી ખસી ગયો છે. સંયોગ તો પૂર્વકર્મ અનુસાર રહી ગયા, પણ એની અંતરવૃત્તિ ફરી છે એટલે એને રસ નથી. કે રસ નથી, સુખ બુદ્ધિ નથી, મીઠાશ નથી કે રાજીપો નથી એનાથી. એને માત્ર એક આત્મા જ જોઈએ, એની જોરદાર ચટપટી છે, તમન્ના છે, એટલે એની ચટપટી છે. એને માર્ગ મળે છૂટકો છે, એને અંતર્મુખ થવું. જે માર્ગ એટલે અંતર્મુખ થવું, બહિર્મુખ પણ છૂટવું ને અંતર્મુખ પણ થવું, એને મળે જ મળે. એને ન મળે એવું બને નહીં. મળે છૂટકો છે એટલે એ છૂટી જ જશે, એનો છૂટકો થઈ જ જશે સંસારમાંથી. એ મોક્ષ માર્ગમાં આવી જ જશે, મોક્ષની પ્રાપ્તિ એને થઈ જ જશે. બે મત નથી, એમાં કોઈ વિવાદ થઈ શકે એવું નથી, એમાં કોઈ તર્ક દલીલ ચાલે એવું નથી. કેમ કે જેને આખા જગતનો સંબંધ કાપીને આગળ જવું છે એને કોણ નડવાનું હતું? એને કોઈ નડવાનો પ્રશ્ન રહેતો નથી. અને આત્મામાં જવું છે ને બહારે રહેવું છે, બે વાત તો બનવાની, બે વાત એક સાથે બનતી. એક જ્ઞાનમાં બે તરવાર સમાતી નથી. અંતર્મુખ થવું છે એટલે સ્વસન્મુખ થવું છે. માર્ગ જેને અહીં કહે છે ને, તેને માર્ગ મળે છૂટકો, આ એક સમસ્યા છે. જ્યાં સુધી જીવ પાત્રતાની આ ભૂમિકા સુધી આવતો નથી ત્યાં સુધી એની આ એક સમસ્યા છે કે હું શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, હું આત્માનું સ્વરૂપ વિચારું છું, ચિંતન કરું છું, પણ અંતર્મુખ કેમ થવાય એ મને આવડતું નથી, સૂઝતું નથી, થવાતું નથી, કેમ થવું એની ખબર નથી. ખરેખર તો અજાણ્યો છે એનાથી, કેમ અંતર્મુખ થવું એવા કાર્યથી એ અજાણ્યો છે. એટલો ખ્યાલ આવે છે કે આત્મા એક શક્તિરૂપ, સામર્થ્યરૂપ, અંતઃતત્વ સ્વરૂપ છે ને એમાં પરિણામ અંતર્મુખ થાય, અંદરમાં વળે સન્મુખ થાય, ત્યારે એને બંધન ન થાય, અથવા એ મુક્ત ભાવ છે, એ ધર્મ ભાવ છે, એ નિર્દોષ અને પવિત્ર ભાવ છે, રાગ રહિત પરિણામ છે, અરાગી પરિણામ છે, વિતરાગી પરિણામ છે. પણ કેમ થવું એ તો એને સૂઝતું નથી, આવડતું નથી, એટલે કરી શકતો નથી. આ પાત્રતામાં આવતા એને કેમ અંતર્મુખ થવું એ એને સૂચે છે. આ એક આ ભૂમિકાની જે કિંમત છે એ આ જગ્યાએ છે. જ્ઞાન અંતર્મુખ વડે એમ કહો કે જ્ઞાન પોતાના વેદનને ગ્રહણ કરે એમ કહો, જ્ઞાન જ્ઞાનને વેદે એમ કહો, જ્ઞાન જ્ઞાનની સન્મુખ થાય એમ કહો, જ્ઞાન અંતર્મુખ થાય એમ કહો, બધું એક અર્થ છે. તો જે જ્ઞાન પર પદાર્થ સંબંધિત રસ લઈને બહાર જતું હતું, બહિર્મુખ થતું હતું, બહાર જતું હતું એટલે બહિર્મુખ થતું હતું, તે જ્ઞાનને, તે ઉપયોગને, તે જ્ઞાનને રસ ન રહ્યો તો એમાં એનું જે પોતાનું જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એ એને સ્પષ્ટ થવા લાગે છે. ભાવ ભાષણની રીતે પ્રથમ, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ જ્ઞાન જ્ઞાનમાં ને વેદે સારી રીતે વેદે તે સ્વસંવેદન છે, અને તે સ્વસંવેદન છે તે જ અંતર્મુખપણું છે, તે જ સન્મુખપણું છે. એને કાંઈ નથી જોઈતું એમાંથી એ વાતમાં એ આવી જાય છે. એ સિવાય બાકી ગમે એટલા ધમ પછાડા કરે, બધા બહારના બહાર છે, ત્યાગ કરે, જંગલમાં જાય, ગમે તે કરે, શાસ્ત્રના ઢગલા વચ્ચે દટાઈ જાય, એટલા શાસ્ત્રમાં તે ચારે બાજુ ઢગલા થઈ જાય, પણ અંતર્મુખ કેમ મળવું એ એક બીજી વાત છે. અને એ અહીંથી ઊભી થાય છે, પાત્રતામાંથી ઊભી થાય છે. અહીંયા તો વિશેષ વાત પણ લીધી છે એથી આગળ જઈને, કે બહારમાં તો કોઈ પદ કોઈ પર પદાર્થની લાલસા નથી, એટલે બહારની રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ પણ ન જોઈએ. આ વાણિયા લખે છે ને ચોપડામાં, ગુરુ ગૌતમ સ્વામીની લબ્ધિ હજો. શું લખે? ઊંધું ચાલ્યું છે ભાઈ. જૈન ધર્મમાં તો ગુરુ ગૌતમ સ્વામીએ લબ્ધિ હામું જોયું નથી, જોયું નથી પણ એમ કહ્યું છે ઉલટાનું કે આ લબ્ધિ હામું તું જોઈશ નહીં. હું એમ કરું છું કે મારી લબ્ધિ સામે હું જોતો નથી, એમને તો લબ્ધિ છે, અંતર્મૂર્તમાં બાર ની રચના કરી છે, અને બીજી અનેક પ્રકારની લબ્ધિ હોય ભૌતિક પદાર્થો વિશેની, અને કે હું જોતો નથી, એનો અર્થ કે હું ઉપદેશમાં પણ ગુરુ તરીકે તને એમ કહું છું. તો આચાર્ય પદે છે, ગણધર તો આચાર્ય પદે છે, પંચ પરમેષ્ઠીમાં આચાર્ય પદ છે કે લબ્ધિ સામે જોવું નહીં. તો એના સંપ્રદાયમાં હોય એમ લખે કે ગુરુ ગૌતમ સ્વામીની લબ્ધિ મને હજો. ઊંધી વાત છે એ વાત, ગુરુ ગૌતમ સ્વામીના ઉપદેશની વિરુદ્ધ છે. ગુરુ કેવા અને એની એની સામે પૂરે ચાલવું, આના જેવી વાત થઈ. ગૌતમ સ્વામીને ગુરુ કહેવા અને એના ઉપદેશની સામે ચાલવું, એના કર્તવ્યની સામે ચાલવું, એમ એમણે તો એ કરવા યોગ્ય થયું કે આ લબ્ધિની સામે જોવા જેવું નથી. બહારના પદાર્થની લાલસા તો નથી, પણ અંતરમાં ચૈતન્ય, અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે એમ કે છે. ઓલી તો જળની વૃદ્ધિ છે, આ તો અંદરમાં ચૈતન્ય અલૌકિક વૃદ્ધિ છે. એક એક ગુણ દૈવી રત્નો છે, દિવ્ય રત્નો છે, એક એક ગુણ એ વૃદ્ધિ છે. તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી, છે તો એ વૃદ્ધિને લઈને એનો મહિમા છે. આત્માનો મહિમા ચૈતન્ય વૃદ્ધિને લઈને છે, તો પણ એ વૃદ્ધિ સંબંધીનો વિકલ્પ નહીં, રાગ રૂપે મહિમા નહીં, એમાં અભેદ ભાવે તન્મયાકાર પરિણમન થાય એ એનો સાચો મહિમા. અથવા આત્માની ચૈતન્ય વૃદ્ધિ ઉપાદે છે ક્યારે? ચૈતન્ય વૃદ્ધિ ઉપાદે છે, આત્મા ઉપાદે છે, તો આત્મામાં રહેલી ચૈતન્ય વૃદ્ધિ ઉપાદે છે ક્યારે? કે સાક્ષાત નિર્વિકલ્પ સ્વસંવેદનમાં અભેદ ઉપયોગ થાય ત્યારે, અથવા સાક્ષાત નિર્વિકલ્પ સ્વસંવેદનમાં તેની અભેદ ભાવે ઉપાદેયતા અથવા ઉપાસના થાય ત્યારે. ત્યાં સુધી નહીં. ઉપાદેય છે, ઉપાદેય છે, ઉપાદેય છે, ચૈતન્ય વૃદ્ધિ મહિમાવન છે, મહિમાવન છે, એવો જ એ વિકલ્પ, એમાં પણ રોકાવાનો અહીંયા નિષેધ કર્યો છે. બીજાના વિકલ્પમાં રોકાવાનો તો પ્રશ્ન જ નથી હવે, પણ ચૈતન્ય વૃદ્ધિ અંદરમાં છે તે સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. કોણ? આ પાત્રતા વાળો, ભૂમિકા યથાર્થ સમ્યક દર્શનની ભૂમિકા વાળો જીવ વિકલ્પને અતિક્રાંત કરીને માર્ગને પામે છે, એનું કારણ કે ચૈતન્ય વૃદ્ધિના વિકલ્પમાં પણ રોકાતો નથી. અહીંયા આ એક વિચારવા જેવો વિષય છે કે સમ્યક દર્શન પહેલા આત્માની ઓળખાણ કરી ત્યારે આત્માનો મહિમા આવ્યો. જ્યારે એ મુમુક્ષુ આત્માને પોતાના નિજ સ્વરૂપનો મહિમા આવ્યો એનું કારણ કે અંદર ચૈતન્યની વૃદ્ધિ મહિમાવંત વૃદ્ધિ ભરી છે, અગાધ ચૈતન્યની વૃદ્ધિ છે, સંખ્યાએ પણ અગાધ છે અને એક એક ગુણ છે એનું સામર્થ્ય પણ અગાધ છે, તળિયા વગરનું છે, એટલે એનો મહિમા આવ્યો. પણ એ મહિમામાં એનો રાગ વૃદ્ધિગત થતો નથી. મહિમા કાળે એ મહિમા સંબંધી થોડો વિકલ્પ આવે છે, આવો હું એમ અંદર વિકલ્પ ચાલે છે, ભલે લાંબો ન ચાલે ને ટૂંકો ચાલે, તો આવો મહાન હું, આવો મહિમાવંત હું, આવો હું એમાં મહિમા આવી ગયો. પણ એની વૃદ્ધિ સંબંધીના વિકલ્પને ઓળંગી જાય છે, એ વિકલ્પ વૃદ્ધિગત નથી થતો. આ એક વિચારવા યોગ્ય સ્થિતિ છે કે આત્માનો મહિમા આવ્યો તો મહિમા વધી અને અનુભવ થાય, તો મહિમા વધે ત્યારે મહિમા સંબંધીનો વિકલ્પ સાથે સાથે વધે કે ન વધે કે નહીં, એ વિકલ્પનો છેદ થાય છે, એ વિકલ્પ શાંત થઈ જાય છે અને અનુભવ થાય છે. જ્ઞાન કરે છે ચૈતન્ય અનંત વૃદ્ધિનું, અગાધ વૃદ્ધિનું, વૃદ્ધિનું મૂલ્યાંકન જ્ઞાન કરે છે અને એ જ્ઞાનમાં જેણે ખરી કિંમત આંકી ઓળખાણ કરીને એ જ્ઞાનમાં મહિમા ભર્યો છે. રાગ તો સાથે સાથે છે ત્યાં સુધી પાછળ ઢસડાય છે, એ જ્ઞાનની સાથે ખેંચાય છે, પણ એ જ્ઞાન ચૈતન્યની વૃદ્ધિ સામે જુએ છે, સાથે રહેલા વિકલ્પને જોતો નથી. વિકલ્પ બાજુ એને પીઠ દઈ દીધી છે, ફરી ગયું છે જ્ઞાન, સન્મુખ થયું છે, એ આત્માની સન્મુખ થયેલું જ્ઞાન આત્માની મહિમા વધારીને એમાં લીન થાય છે. રાગ સાથે સાથે થોડોક ઢસડાઈને ચાલતો હતો કે આવો હું, આવો હું, આવો એમ વિકલ્પે થતો હતો, એ ક્ષીણ થઈને ઘસાઈ જઈને નાશ પામે. લોકો જે મહિમાને રાગ સમજે છે એ મહિમાનું સ્વરૂપ નથી. આત્માનો જે મહિમા એ રાગનું સ્વરૂપ નથી, એ વિકલ્પનું સ્વરૂપ નથી, એ જ્ઞાનનું સ્વરૂપ છે ખરેખર. એટલે જેને આત્મા ઓળખાય છે, જેને આત્માનો મહિમા આવે છે, એને મહિમાવાળો રાગ પણ વૃદ્ધિગત થતો નથી. નહીં તો મહિમા વધે છે, જેમ જેમ ભાવ વાસન વધે છે તેમ તેમ મહિમા વધે છે, જેમ જેમ મહિમા વધે છે તેમ તેમ જ્ઞાન બળ વધે છે, રાગ બળ ઘટે છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે સન્મુખ આવેલા જીવને, એટલે એને માર્ગ મળી જાય છે. એ સાથે સાથે વાત લઈ લીધી છે, બહારની અટકવાની વાત તો લઈ લીધી છે, પણ અંદરમાં ઘણો આત્માનો વિકલ્પ કરે અને આત્માનું ઘણું રટણ કરે માટે આત્મા પામે એમ અહીંયા વાત ન લીધી, કે એ વિકલ્પમાં એ વિકલ્પથી પણ પામવાની વાત નથી. ખરેખર તો રાગ જે પર્યાય છે એ મલિન ભાવ છે અને પોતાનું જે સ્વરૂપ છે એ પરિપૂર્ણ પવિત્ર સ્વભાવ છે. મલિન ભાવ એ પરિપૂર્ણ પવિત્ર સ્વભાવને સ્પર્શી શકતો નથી. જેમ કે છે ને જમાનો હતો કે ભાઈ ભંગી ચમાર ઢેઢ હોય અછૂત ગણાય અને એને દૂર જ રાખે. ઘરમાં કામ કરવા વાળા માણસોમાં પણ એને ન ગોઠવે કે ભાઈ તું વાસણ માંજીને રસોડામાં ગોઠવી દેજે, અછૂતને ગોઠવીને રાખે. જમવાના વાસણ કે પૂજાના સામગ્રી હોય તો એને એને એની પાસે સાફ કરાવે કે
નહીં?
એ અછૂત છે. એમ રાગ છે અછૂત છે, આત્મા માટે રાગ છે અછૂત છે. કયો રાગ? કે આત્માનો વૃદ્ધિનો વિકલ્પ કરે એ રાગ પણ અછૂત છે. એ આત્માને સ્પર્શ શકતો નથી, સ્પર્શવાની એનામાં શક્તિ નથી. અહીં તો અહીં તો એમ લેવું છે કે કોઈ રાગમાં આત્મા સંબંધીના મહિમાના રાગમાં વિકલ્પમાં પણ આત્માને સ્પર્શવાની શક્તિ નથી, એની પહોંચ જ ત્યાં નથી. આ એક એવો મહાપદાર્થ છે આત્મા પોતે. મહિમા કયા ગુણની પર્યાય છે? પ્રભુત્વ ગુણની પર્યાય છે, પ્રભુત્વ ગુણની પર્યાય છે. આત્મામાં જે પ્રભુત્વ છે પોતાનું, એ એટલો મહાચૈતન્ય પ્રભુ છે કે રાગ છે એ ઘણો દૂર રહે છે, એનાથી નજીક જ આવી શકતો નથી. પણ આત્માનો વિકલ્પ કરે ને આત્માનો મહિમા કરે એ રાગ તો આત્માની નજીક આવે છે કે નહીં? આત્માનું રટણ ચિંતવન કરે એ રાગ તો આત્માની નજીક આવે છે કે નહીં? કે નહીં, એ આત્માની નજીક આવતો નથી, આવી શકતો નથી. હા હા, એમ જ રાગ જણાય, એમ જ બીજા અગ્નિઓની જેમ જ. ખરેખર તો જ્ઞાનથી તે અન્ય છે. જાણનાર કોણ છે? જ્ઞાન. જ્ઞાન એટલે કોઈ બીજી ચીજ નથી, સ્વપણે અનુભવાતું જ્ઞાન છે આ. કયું જ્ઞાન છે આ? સ્વપણે અનુભવાતું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ્ઞાન સિવાયનો ભાવ રાગ ભાવ તે અન્ય ભાવ છે. ખરેખર તો આ જ ભેદ જ્ઞાન છે. આ જ્ઞાન તે સ્વભાવ છે ને એ સિવાયનો સાથે ચાલતો રાગાદી ભાવ તે અન્ય ભાવ છે. એવું જે સ્વપરપણું થવું એ જ ભેદ જ્ઞાન છે. ખરું ભેદ જ્ઞાન તો એ જ છે. જે જ્ઞાન છે સ્વપણે અનુભવાતું જ્ઞાન છે તે સ્વભાવ છે અથવા તે આત્મભાવ છે, અને આ અન્ય ભાવ છે રાગાદી તે અન્ય ભાવ છે. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, એવું જે બે ભાવની વહેંચણીનું કાર્ય, બંનેની ઉપસ્થિતિમાં આવી જે વહેંચણી, એ જ ભેદ જ્ઞાનનું સ્વરૂપ છે, એ જ મોક્ષની કળા છે, એ જ મોક્ષ પામવાનો માર્ગ ને ઉપાય છે, એ જ વિધિ છે, એ જ પદ્ધતિ છે. બીજી કોઈ પદ્ધતિ કે વિધિ નથી. એટલે અહીંયા ત્યાં સુધી વાત સ્પષ્ટ કરી લીધી છે કે આત્માની તીખી તમન્નામાં શું છે, કેવી તીખી તમન્ના છે, કે અંદરની ચૈતન્ય વૃદ્ધિનો વિકલ્પ છે એ પણ એને ન જોઈએ. જગતનો પદાર્થ તો ન જોઈએ પણ ચૈતન્યની વૃદ્ધિ સંબંધીનો વિકલ્પ પણ ન જોઈએ. એ વિકલ્પ ન જોઈએ. આ જાય છે ને વરઘોડો કાઢે છે, લગ્ન કરે ત્યારે વરઘોડો કાઢે છે ને, તો આગળ ઢોલ વગાડનારા કોણ હોય? એ લોકો હોય છે, ઢોલી લોકો હોય છે ને, ચાલે આગળ. પણ જયારે વરરાજાને લગ્ન કરવા માટે એના ઘરે જાય, એના લગ્ન મંડપમાં જવાનું હોય, ત્યારે આંગણે એને એમ કે હવે તમે બહાર ને બહાર જો ભાઈ, તમારે અંદર આવવાનું. અત્યાર સુધી આગળ રાખે ને એને બધું માજન પાછળ ચાલતું હતું, વરઘોડાની ગાડી કે ઘોડો બધું પાછળ ચાલતું હતું, મોટર હાથી જે હોય એ, અને સાજન માજન બધું પાછળ ચાલતું હતું. આ આગળ ચાલતા ના, એ શોભા નથી એનાથી કઈ, પણ એ આગળ ચાલે. પણ ક્યાં સુધી? કે આંગણું આવે ત્યાં સુધી. પછી એ બહાર રહી જાય, બીજા બધાને અંદર જવાની છૂટ, આ લોકોને અંદર જવાની છૂટ નહીં. એમ આ આત્માનો વિકલ્પ કરનારો ઢોલી છે, ઢોલ વગાડે છે. આત્માનો ભલે ઢોલ વગાડે, ભલે મહિમા કરે, તું બાર રે ભાઈ, હવે અંદર જવાનો સમય થઈ ગયો છે. પહોંચી ગયા અમે અમારા ઘરની નજીક, ચૈતન મહેલમાં પ્રવેશ કરશું, તું બહાર રહી જા ભાઈ, તારું કામ નથી આમાં, તને પ્રવેશ મળે એવું. એવું પણ એની સ્પૃહા હોય નહીં, એ વિકલ્પની સ્પૃહા ખરેખર હતી. આ વિકલ્પ સારો છે ને, આ રાગ સારો છે ને, આ ભાવ સારો છે, એ સ્પૃહા આત્માની તમન્ના છે જેને, એને એની સ્પૃહા હોતી નથી. તો થોડો ખારો ભાવ આવી જાય ભક્તિ કરતા કરતા કે સ્વાધ્યાય કરતા કરતા, તો એને એમ થઈ જાય બહુ સારો ભાવ. પણ હવે અંદર રાગ હતો કે જ્ઞાન હતું એ તો હજી કાંઈ વેચણી નથી, હજી તો રાગનો રસ ચડતો હોય. શાસ્ત્ર વાંચતા વાંચતા કે ભગવાનની ભક્તિ પૂજા કરતા કરતા રસ ચડતો હોય રાગનો, ને એને એમ થાય બહુ સારા ભાવ આવી ગયા, આજ મને બહુ સારા ભાવ આવ્યા. કેટલો અવિવેક છે આમાં, કે આ ઢોલીને ઘરમાં જમવા લઈ જવાની વાત છે, રસોડામાં બેહાડવાની વાત છે, એ કઈ વિવેક છે? અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે તે સંબંધી, તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિષ્ફળ થઈ જાય છે, એવો નિષ્ફળ થઈ જાય છે ચાલતા રાગ પ્રત્યે પણ. બીજા જીવોને તો એવો રાગ આવે નહીં, જેવો રાગ સન્મુખ થઈને આત્મામાં આત્માનો માર્ગ પામી લઈએ, સમ્યક દર્શન પામી લઈએ, એને જેવો આત્માનો વિકલ્પ આવે, એવો વિકલ્પ તો બીજાને આવે નહીં. ભલે એ ચિંતનને મંથનને ગમે એ કરીને 24 કલાક એમાં રહેતો હોય, રાગરસ ભૂખતો હોય, તો એને એવો વિકલ્પ નો આવે, એ જુદી જાત છે. એની એની વિકલ્પની જાતે જુદી છે, કેમ કે જ્ઞાન હારે ચાલે છે. એવો રાગ તો ભાવભાષણ વિનાના જીવને આવે નહીં. ભલે આત્માની ગમે એટલી વાત કરે, વિચાર કરે, ચિંતન કરે, રટણ કરે, પૂરણ કરે, મંથન કરે, બધું કરે, તો પણ ન આવે. ભાષણ જુદી ચીજ છે. તો એના પ્રત્યે પણ એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું કેવળ અસ્તિત્વ જ જોઈએ, મારી હૈયાતી, ફક્ત મારી હૈયાતી, જેમાં એકલા મારા અનંત ગુણોનું અભેદરૂપ છે અસ્તિત્વમાં, અહીંયા અભેદતા સાધવી છે, કે મારું અભેદ અસ્તિત્વ, અસ્તિત્વમાં આ આ હું એમ, એને પોતે જુદો રહે ને એને હમ જોવે એમ નહીં, પર્યાયમાં હું પણ સ્થાપે ત્યાં સુધી એને અસ્તિત્વ નથી મળતું. અસ્તિત્વ સ્વભાવમાં હું પણ આવે છે, જે અસ્તિત્વમાં અનંત ગુણ અભેદ રૂપે દ્રવ્ય સ્વરૂપે રહેલા છે, સ્વભાવ અભેદ સ્વભાવ તરીકે રહેલા છે, એવી જે હૈયાતી છે દ્રવ્ય સ્વભાવની, એમાં પર્યાય ઉપરનું અનાદિની પર્યાય બુદ્ધિથી જે અસ્તિત્વ છે, હું પણ એ હું પણ બદલી જાય છે. અનિત્ય અંશ હું પણ કરે છે, અનિત્ય અંશ એટલે પર્યાય અંશ, હું પણ કરે છે પર્યાય અંશ. કોનામાં આ સવાલ છે? ત્રિકાળીમાં કે એક વર્તમાન પોતાના અંશમાં, જે ત્રિકાળી અંશ ત્રિકાળી તત્વમાં અહમ પણ કરે છે, ત્યારે એને એનું અસ્તિત્વ મળ્યું એમ કહેવામાં આવે છે. કેમ કે અસ્તિત્વ એ ત્રિકાળી હૈયાતી પણ રહેવાનો સ્વભાવ છે જીવનો. એટલે એ ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં અહમ પડું છું, તે સમ્યક છે અને તે યથાર્થ છે. એવું જેને પોતાનું અસ્તિત્વ જોઈએ એ તદ્દન ચાલતા રાગનિષ્ઠી પણ નિષ્ફળ છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય અથવા આત્મા પ્રાપ્ત થાય. આવી ઉગ્ર તમન્ના હોય જેને, માત્ર પોતાનું અસ્તિત્વ જ જોઈએ, એ સિવાય બીજું એને કાંઈ ન જોઈએ, પોતાના અસ્તિત્વને વ્યાપક ભાવે જે વેદે, એ સિવાય એને અસ્તિત્વ સિવાય બીજું કાંઈ જેને ન ખપે, એને પોતાના પરિપૂર્ણ પરમપદનો, સિદ્ધપદનો સાક્ષાત અનુભવ થાય છે. આત્મા પ્રગટ થાય છે એટલે એને સાક્ષાત અનુભવ થાય છે, એને ખરેખર જૈન ધર્મ કહેવાય છે. આ જૈન ધર્મનું સ્વરૂપ છે, બાકી બધી વાતો છે. મૂળ જૈન ધર્મનું સ્વરૂપ, અસલ જૈન ધર્મનું સ્વરૂપ આ છે. પૂછે છે, તમારામાં પ્રતિક્રમણ રોજ કરવાનું ખરું કે નહીં, તમારે સામાયિક કરવાની ખરી કે નહીં, તમારે ઉપવાસ ઉપાસના અને ઔષધ કરવાના ખરા કે નહીં. એટલે જે ક્રિયા સંપ્રદાયમાં કરતા હોય એના સંબંધે કે તમારામાં આવી ક્રિયા ખરી કે નહીં. ભાઈ એ પૂછવા પાછળ શું હોય છે પાપ? કે જૈન ધર્મમાં આવું છે અને બીજા જે ધર્મમાં એવું નથી. માટે જો તમે જૈન ધર્મ પાળતા હોય તો આવું બધું તમારે આવે કે ન આવે કરવાનું. જૈન ધર્મ નું સ્વરૂપ કોઈ બીજું છે. અંદર આત્મામાં આત્માનો, જીન સ્વરૂપે આત્માનો અનુભવ થાય ત્યારે પ્રથમમાં પ્રથમ સમ્યક પ્રકારે અનંતાનુબંધીનો નાશ થાય છે, દર્શન મોહનો નાશ થાય છે, કે જે જન્મ મરણના કારણ છે સમ્યક પ્રકારે એનો નાશ થાય છે, એના ઉપર જીત મેળવે છે આત્મા. તેથી એને જીનત્વ અથવા જૈનત્વ પ્રગટ કર્યું છે, તેથી એને જૈન કહેવામાં આવે છે અને એને જૈન ધર્મ કહેવામાં આવે છે. ઓલું કોઈ જૈન ધર્મનું સ્વરૂપ નથી, એ બધી ક્રિયાઓ એ કોઈ જૈન ધર્મનું સ્વરૂપ નથી. ખરેખર વાત જુદી છે કે આવા જૈન ધર્મમાં જે આવે છે એને ઘણી સ્વરૂપ સ્થિરતાની અંદરમાં જમાવટ થઈ જાય છે. એ હવાર બપોરને હાંજ આત્મામાં આવે છે, ધ્યાનમાં બેસે છે, બીજી પ્રવૃત્તિથી મુક્ત થઈ જાય છે, બહારની પ્રવૃત્તિ છોડી દે છે, અને એમાં રસ નથી, મમત્વ નથી, લાલસા નથી. સવાર બપોર સાંજ સામ ધ્યાનમાં બેસે છે અને શુદ્ધોપયોગમાં આવે છે ત્યારે એને ત્રણ કાળની, સવાર બપોર સાંજની સામાયિક કહેવામાં આવે છે. એવી સામાયિક મહાત્માઓએ કરી છે. એવી સામાયિક તો એક પણ ન કરે. અરે એને એને એના સ્વરૂપની ખબર ન હોય અને માત્ર સામાયિકના પાઠ બોલીને બેસે અને સામાયિક માને તો અંદરમાં ધર્મની અંતરક્રિયા પ્રગટ્યા વિના બાહ્ય ક્રિયામાં ધર્મ માને એ મિથ્યાત્વને ખૂટે છે, મિથ્યાત્વને દ્રઢ કરે છે. ધર્મ થતો નથી, ધર્મ થવાથી દૂર જાય છે, દૂર જાય છે. આ પરિસ્થિતિ જયજી આ પ્રથા ચાલુ કરનાર એટલે આવી રીતે ચાલુ થઈ છે. એના કોઈ ચાળા પાડે એટલે ચાલુ રાખવી એમ ન કહેવાય. કઈ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા બહુ સરસ કે જંગલમાં કેટલાક માણસો ચાલીને મુસાફરી નીકળ્યા, એમાં શિયાળાની ઠંડી રાત, ઠંડી ઘણી, જો આમ નામ ચાલ્યા કરે તો ઠંડીમાં માણસ મરી જાય. વિચાર કર્યો કે થોડોક તાપ કરીને શેકીએ એટલે લાકડા એ તો જંગલમાં મળે, થોડા લાકડા ને કીટો ભેગા કર્યા, ખડ ને બધું દીવા સુધી સળગાવી અને તાપવા બેઠા, તાર ઉડાડીને પછી આગળ આવ્યા. વાંદરો વાંદરા ઉપર ઝાડ ઉપર બેઠા બેઠા જોતા હતા, એને સારું ટાઢ તો આપણને વાય છે, આ કપડાં પહેર્યા છે ને ટાઢ વાય છે, તો આપણે તો કપડાં પહેર્યા નથી, કેટલી બધી ઠંડી છે, કંઈક આ ગરમીનો આ ઠીક છે નુસખો થઈ ગયો, આ લાકડા બાકડા જણાય છે અહીંયા. એને ભીગો કર્યો, ઢગલો કર્યો, પણ એ દિવાસળી ક્યાંથી લાવે? ઓલા તો માણસો હતા એટલે દિવાસળી હતી, અરે બાકસ હતું, આને ક્યાંથી હોય? એટલે અંધારામાં ઓલા આગ્યા ફરતા હતા જીવડા, એને પકડી પકડી નાખે, લાકડાનો ઢગલો કરેલો એમાં પકડી પકડીને આગ્યા ને નાખે, કોઈ દી અગ્નિ સળગે નહીં અને કોઈ દી તાપ થાય નહીં, વાંદરાની ટાઢ ઉડે નહીં, આ દશા થાય. એમ જેને સાચી સામાયિક થાય એને અંદર શાંતિ મળે છે, આવી સામાયિકમાં કઈ અંદર શાંતિ મળતી નથી. કશાય બંધ થાય ને શાંતિ માને એ બીજી વાત છે, પણ કઈ આત્માની શાંતિ એમાં હોતી નથી. પણ બહુ ભાગ તો એવા જોયા છે કે ઘણી ક્રિયા કરતા હોય બાહ્ય ક્રિયા, અને એવી ને એવી પ્રકૃતિ હોય, લેશ માત્ર પ્રકૃતિમાં ફેર ન પડે, ઉલટાની અવસ્થામાં વૃદ્ધાવસ્થા થાય, વૃદ્ધ થાય, તો પ્રકૃતિ હામની ઉગ્ર થઈ હોય, જરા ક્રિયામાં ખલેલ પડે તો એનું ચિત્ત ઠેકાણે રહીએ નહીં, કાપી તો ઠેકાણે રહીએ નહીં, ક્રોધ વાળી પ્રકૃતિ હોય ને એમાં ઉમેરો થઈ જાય. ધર્મ તો પ્રકૃતિનો નાશ કરનાર છે, સ્વભાવ આત્માનો સ્વભાવ અને કર્મનો પ્રકૃતિ સ્વભાવ બે વિરુદ્ધ છે એકબીજાથી. ધર્મથી તો પ્રકૃતિનો નાશ થાય છે, એના માટે પ્રકૃતિ ઉગ્ર થાય, શું લાભ થયો? આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય અથવા પ્રાપ્ત થાય નિયમબદ્ધપણે, હો એને ન થાય એ પ્રશ્ન નથી, થાય જ થાય એવી વાત છે. આ સ્થિતિએ કોઈ જીવ આવે, આ ભૂમિકાએ આવે અને એને એનો સંસારનો છેદ ન ઉડે, એના જન્મ મરણના નાશનું કારણ જે ધર્મ છે એ પ્રગટ ન થાય, આત્મા પ્રાપ્ત થાય એટલે સામે આટલા નુકસાનથી બચે છે. 41 પ્રકૃતિનો બંધ થાય એવા તો પરિણામ જ ન થાય. 41 પ્રકૃતિ એમાં એ બધા શું પ્રકૃતિના મુખ્ય તો ભેદ છે, પણ એમાં બે ગતિ આવી જાય છે, ત્રિવિધ નો પુષ્ક વેદ આવી જાય છે, એ પ્રકારના બંધ જ ન થાય, અમુક સંસ્થાન ન મળે, એ જાતના 41 પ્રકૃતિના બંધ જ નથી, એ જાતના પરિણામ જ નથી, એ જાતનો રસ જ નથી ત્યાં, એમ છે. અને અનંત જન્મ મરણનું બીજ કપાઈ જાય છે, બળી જાય છે. મોટી વાત એ છે, બીજી બધી પ્રકૃતિ તો ઠીક છે, સામાન્ય વાત છે, પણ જન્મ મરણનું અનંત જન્મ મરણનું જે યોગ્યતા હોય છે પરિણામની અંદર, મિથ્યાત્મના પરિણામની અંદર જે અનંતતા છે, એ અનંતતા કપાઈ જાય છે. આયુષ તો સમ્યક દ્રષ્ટિઓ કે મિથ્યા દ્રષ્ટિઓ આગામી એક ભાવનું જ પડે છે, પણ મિથ્યાત્મ સહિત દશામાં અનંતનો અંદર બીજ પડેલી યોગ્યતા પડેલી છે, એની અનંતતાનું એ બીજ છે, એવી યોગ્યતા છે ભાવમાં, એ ખલાસ થાય છે. મોટી વાત એ છે. પછી ભાવ કે કોઈને બે ચાર ભાવ પાંચ હાત ભાવ, એ તો અનંતકાળમાં અનંતકાળના કાળના સમુદ્રમાં તો એક બિંદુ જેટલી વાત છે, એક પાણીનું ટીપું હોય એના જેવી વાત છે. સૂત્રની જે મુખ્યતા આપીને વાંચેલો છે, આખા શાસ્ત્રમાં કોઈ કોઈ ગાથાઓ સૂત્ર જેવી હોય છે. આમ તો દરેક ગાથાને ગાથા સૂત્ર કહે છે, પણ સિદ્ધાંત સૂત્ર જેને કહીએ, સિદ્ધાંત સૂત્ર એટલે ટૂંકા શબ્દોની અંદર, સૂત્ર એટલે ટૂંકા શબ્દોની અંદર મહાસિદ્ધાંતને સમાવિષ્ટ કરવો, એને સૂત્ર સિદ્ધાંત કહે છે. આ એવો વિષય છે. ભાવના છે મોક્ષ માર્ગનો અથવા પાયાનો વિષય છે, ભાવનાનો છે, અને એના વિના કોઈ પણ કાર્યમાં આગળ વધવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેવી ભાવના હોવી જોઈએ, પોતાના સ્વરૂપ પ્રાપ્તિ માટેની કેવી ભાવના હોવી જોઈએ એનું અહીંયા વર્ણન છે, અને એ વિષય આ શાસ્ત્રની અંદર પાછો અનેક જગ્યાએ છે. ભાવનાનો વિષય અનેક જગ્યાએ આવ્યો છે અને એ વિષયને વિભિન્ન રીતે સ્પષ્ટ કર્યો છે. ભાવનાના વિષયને વધારેમાં વધારે સ્પષ્ટ કર્યો છે, જુદી જુદા શબ્દોથી ને જુદી જુદી ઉપમા યુક્તિથી, કે કેવી ભાવના હોય સ્વરૂપ પ્રાપ્તિની, તો આ જીવ અવશ્ય પોતાનું હિત સાધી લે, અને ભાવના ન હોય, આ પ્રકારની ભાવના ન હોય, જે ભાવના જેને કહેવામાં આવે છે એવી ભાવના ન હોય, તો બીજું ગમે તે કરે તો પણ આત્મહિત સતાતું નથી. સવાલ એ થવા યોગ્ય છે કે બીજું કરે છે તો ભાવના છે તો બીજું કરે છે ને? તપ તપે છે તો ભાવના વગર તપ તપે છે? આટલા બધા શાસ્ત્રો વાંચે છે તો ભાવના વગર વાંચે છે? અથવા જે કાંઈ કરે છે જીવ ધર્મના ક્ષેત્રમાં આવીને, એ કાંઈ ને કાંઈ ભાવના માટે ભાવના હોય તો કરે છે ને? તો કહે છે કે એ ભાવનાનો વિષય સમજવા જેવો છે. એમાં પણ જીવે ભૂલ ખાધી છે અને એને જે કાંઈ કર્યું છે એ સંસાર અર્થે થઈ ગયું છે, આત્માના હિતને કે મોક્ષને અર્થે થયું નથી. એવો વિષય અહીંયા આ શાસ્ત્રની અંદર વિશેષપણે સ્પષ્ટ થાય છે. એનો આ પહેલો ગોળ 21 નંબરનો છે. રાખીએ વિશેષ નિષ્કૃત.
જય વિદ્યાગિ દિગંબર જય હો.